તારીખ 22/10/1998 શ્રી સ્વાનુભૂતિ દર્શન પ્રશ્ન 390 અને 391 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 330
પ્રશ્ન 390માં ચાલે છે. પ્રશ્ન એ ઉઠાયો છે, જ્ઞાનીને સ્પૃહા હોય કે નહીં? સ્પૃહા એટલે
બાહ્ય પદાર્થને
સુખ બુદ્ધિ એ સહના, એને સ્પૃહા કહે છે.
ઈચ્છા માત્રને પણ સ્પૃહા કહેવાય છે,
અને
સુખ બુદ્ધિએ જે ચાહના હોય
એને પણ
સ્પૃહા કહેવાય છે.
ઈચ્છા તો છે
પણ
સુખ બુદ્ધિ નથી,
આટલો ફરક છે.
પણ એ ફરક સામાન્ય ફરક નથી,
એ બહુ મોટો ફરક છે. કેમ કે ઈચ્છા છે,
કેવળ એટલું જ નથી કે ઈચ્છા છે,
ઈચ્છાનો નિષેધ પણ સાથે છે. બહારથી ના દેખાય, બહારથી તો
ઈચ્છા ને ઈચ્છાની પ્રવૃત્તિ બે દેખાય. ઈચ્છા ને ઈચ્છાની પ્રવૃત્તિ બે દેખાય,
એટલે એમાં ભ્રાંતિ થાય છે.
પણ
જ્ઞાનીને જગતના કોઈ પુણ્ય તત્વ પ્રત્યે રસ નથી, અને
ભિન્ન પણ હોવાથી
સ્પૃહા માત્ર છૂટી ગઈ છે.
છેલ્લું વચન એ આવ્યું
છે 220 અને છેલ્લું વચન, પેલું પહેલી લીટીનું છેલ્લું વચન છે
કે સ્પૃહા માત્ર
છૂટી ગઈ છે. ત્યાં સુધી કાલે આપણે
સ્વાધ્યાય ચાલી ગયો.
એ સ્પષ્ટીકરણ કર્યું હતું કાલે કે પોતાના પરિપૂર્ણ સ્વરૂપમાં
પરિપૂર્ણતાને
કારણે જે સંતુષ્ટપણું છે, કે સ્વરૂપે હું પરિપૂર્ણ છું તો મારે અસંતોષનું કોઈ કારણ નથી.
જ્યારે હું
સંતુષ્ટ છું મારે, તો પછી સ્પૃહાનો સવાલ રહેતો નથી. અસંતોષમાંથી સ્પૃહા ઊભી થાય છે, તો અસંતોષ નથી.
સ્પૃહા માત્ર છૂટી ગઈ છે
એમ કહેવા પાછળ
અસંતોષ તો છે નહીં,
સ્વરૂપથી હું પરિપૂર્ણ છું.
બિના કિસી કે
અભી હી પૂર્ણ હું, એટલે
પોતે
અસંતોષને કારણે જે સ્પૃહા ઊભી થાય છે અજ્ઞાન દશામાં, એ પ્રકાર બિલકુલ આવતો નથી. અજ્ઞાન દશામાં શું છે
કે જીવને ક્યાંય સુખ નથી થયું.
અનંત કાળથી વર્તમાન સુધીમાં જીવને ક્યાંય સુખ નથી,
અને સુખની જે તૃષ્ણા છે,
અથવા સુખ જોઈએ છે, સુખ સ્વાભાવિક છે એટલે સુખ જોઈએ છે,
તો એ
અસંતુષ્ટપણું છે,
એ ઘણું છે,
અને એ એટલું બધું છે
કે અનંતું છે.
તો જગત આખા નિષ્ફળવા પડી છે,
ક્યાંયથી સુખ લો, અહીંથી સુખ લો, અહીંથી સુખ લો, અહીંથી સુખ લો, ક્યાંથી હું
સુખ લો.
એ પ્રકારે જીવના ભાવ ભરમે છે,
પછી દ્રવ્ય પરિભ્રમણ કરે છે.
ત્યારે અહીંયા સ્વરૂપ પરિપૂર્ણ જ્યાં છે
અને એનો પ્રત્યક્ષ અનુભવ વર્તે છે,
એટલે ઉદાસીનતા જગત માત્રથી,
પૂરા જગતથી, પૂરા વિશ્વથી
ઉદાસીનતા આવી જાય છે.
બીજું એ પણ સ્પષ્ટ જ્ઞાન વર્તે છે
કે ક્યાંય સુખ નથી,
મારું સુખ ક્યાંય નથી,
ક્યાંયથી મળે એવું પણ નથી, ક્યાંય છે પણ નહીં.
અહીંયા તો અહીંયા પરિપૂર્ણ છે,
અહીંયા ઓછું નથી પાછું,
એટલે પૂરાનો સવાલ નથી.
હવે જે ઈચ્છા રહી,
એ ઈચ્છા અનંતકાળથી જે સંસ્કાર છે,
એ સંસ્કારવશ ઈચ્છા ઉત્પન્ન
થાય છે નિષેધ સાથે,
એના નિષેધ સાથે. કૃપાલ દેવે પત્રમાં દ્રષ્ટાંત આપ્યો છે
કે જેમ એક પથ્થર આખો દિવસ તપેલો છે ઉનાળામાં, એ રાત્રે 8 વાગે પણ ગરમ દેખાય છે. સૂર્યાસ્ત થઈ ગયો કલાક 1.5 કલાક તો પણ હજી પથ્થર ગરમ છે, કેમ કે આખો દિવસનો તપેલો છે. એને શીતળ થતા સમય લાગે છે, ઓરિજિનલ ટેમ્પરેચરમાં આવતા સમય લાગે છે. એમ આ જીવને પણ જ્ઞાન દશા પ્રાપ્ત થયા પછી પણ પૂર્વ સંસ્કારને લઈને ઈચ્છાઓ છે, એ ઈચ્છાઓને તોડતો જાય છે, પણ એને સમાપ્ત થતા સમય લાગે છે. હવે જે પાછો વળી ગયો છે, એને પાછો વળી ગયેલો જુઓ. જેમ દરિયામાં ઓટ આવે છે, ભરતી પૂરી થાય અને ઓટ શરૂ થાય ત્યારે મજા એવા દેખાતા હોય ભરતી જેવા, પણ જાણકાર હોય એને ખબર પડે કે હવે આ વળતા પાણી છે, આ ઉતરતા પાણી છે, ઓટ ચાલુ થઈ ગયો છે. અજાણ્યો હોય એને એમ જ લાગે કે હજી તો ઘણી ભરતી છે, હજી તો ઘણી ભરતી છે, હજી તો ભરતી જેવા જ મોજા છે. એમ નજર નજરમાં ફેર પડે છે
જાણકારીના હિસાબે.
એવી રીતે જ્ઞાનીનું પરિણામ
વિભાવથી પાછું વળતું છે, એમાં ઓટ આવ્યું છે,
પાછો વળતો જાય છે, પાછો વળતો જાય છે. એને એ દ્રષ્ટિએ જોવું તે ન્યાય સંપન્ન છે, ઉલટી દ્રષ્ટિએ જોવું તે ન્યાય સંપન્ન નથી.
ફરીને સ્પષ્ટ કરે છે
પેરેગ્રાફથી,
જ્ઞાનીને એકત્વ બુદ્ધિપૂર્વક કોઈ જાતની સ્પૃહા નથી.
જ્ઞાનીને એકત્વ બુદ્ધિપૂર્વક કોઈ જાતની સ્પૃહા નથી. ઈચ્છા છે પણ એકત્વ બુદ્ધિની વાત પોતે ખાસ રાખે છે. જોકે પુરુષાર્થની મંદતાથી આચરણમાં અલ્પ સ્પૃહા રહે છે તે જુદી વાત છે,
ઈચ્છારીએ છે જુદી વાત છે,
પણ શ્રદ્ધામાં તો તેણે પહેલાથી 9-9 કોટીએ બધાનો ત્યાગ કર્યો છે, 9-9 કોટીએ
વિભાવ મારે જોઈતા નથી.
9-9 કોટી એટલે પૂરી વાત આવી ગઈ. ઊંચામાં ઊંચા શુભ ભાવના વિકલ્પને પણ મન વચન કાયાથી છોડું છું. કોઈ પણ શુભ સંકલ્પ હોય, પુણ્યબંધનું કારણ છે, એમાં આકુળતા છે, એમાં મલિનતા છે,
એમાં વિપરીતતા છે,
આ ત્રણે વાત એમાં સાથે છે,
અને એ સ્પષ્ટ અનુભવ ગોચર છે.
માત્ર સમજાણી છે એ વાત નથી,
એ આકુળતા મલિનતા અને વિપરીતતાનો અનુભવ છે એમાં. પછી એ વિકલ્પ ભલે શુદ્ધાત્માનો હોય, એ વિકલ્પ ભલે પરમાત્માનો હોય, નિજ પરમાત્માનો હોય, તો પણ
મારે તે નથી જોતા, નથી જોતા. એ રીતે
શ્રદ્ધામાંથી પહેલા વિકલ્પો છૂટી જાય છે, પછી આચરણમાંથી છૂટે છે.
શ્રદ્ધામાંથી પણ છૂટે છે
શ્રદ્ધા અપેક્ષાએ,
જ્ઞાનમાંથી છૂટે છે અભિપ્રાય અપેક્ષાએ, એમ બે જગ્યાએથી છૂટે છે. અહીંયા એક અપેક્ષા લીધી છે, બીજી અપેક્ષા વિચારીને સમજી લેવાની.
શ્રદ્ધામાંથી તો વિકલ્પ છૂટી ગયા છે,
પણ અભિપ્રાયમાંથી પણ વિકલ્પ છૂટી ગયા છે. હા, એમ તો એમ જ છે, પહેલા તો એમ જ છે, જ્ઞાનપૂર્વક શ્રદ્ધા થાય,
પણ અહીંયા વાત ન લીધી હોય તો આપણે વિચારીને સત્સંગમાં ચર્ચા કરીને એ વાત સ્પષ્ટ સમજી લેવાની કે અભિપ્રાયમાંથી પહેલા છૂટે છે, પછી શ્રદ્ધામાંથી છૂટે છે, પછી આચરણમાંથી ક્રમે ક્રમે છૂટે છે.
આચરણમાંથી એક સાથે છૂટે
એવો ચારિત્ર ગુણનો સ્વભાવ નથી, ચોથા ગુણ સ્થાને દેખાય જ નહીં, અવિરતપણું છે. એટલે પાંચમા ગુણ સ્થાને અલ્પ માત્રામાં ક્રમે ક્રમે દેખાય, જેમ જેમ પડીમાં આવે, પ્રતિમા ધારણ કરે તેમ તેમ, અને મુનિ દશામાં સ્પૃહા બિલકુલ નથી એમ સ્પષ્ટ દેખાય આવે. કેમ કે સર્વસંગ પરિત્યાગ છે, સર્વ પરિગ્રહ આરંભ પરિગ્રહનો પણ પરિત્યાગ છે. સર્વસંગ પરિત્યાગમાં સર્વ પ્રકારના આરંભ પરિગ્રહનો પણ પરિત્યાગ છે.
એટલે મુનિરાજને કોઈ સ્પૃહા નથી, એ એમનું નગ્ન રૂપ પ્રસિદ્ધ કરે છે. મુનિરાજનું જે નગ્ન રૂપ છે એ જગતને જાહેર કરે છે કે જો અમારે કોઈ સ્પૃહા નથી, સાબિત કરે છે. એટલે સાબિત કરવાની જરૂર નથી રહેતી, એવી જ એમની દશા છે. કેમ કે વસ્ત્રનો વિકલ્પ છૂટી ગયો, વસ્ત્ર પહેરવું એ આકુલતા મુનિ દશામાં અસંભવિત છે. એટલે આકુલતા મુનિનો આત્મા કરી જ ન શકે. એ આકુલતાનો અનુભવ તો પહેલાથી થતો આવે છે, મુમુક્ષુની ભૂમિકાથી થોડો થોડો શરૂ થાય છે. એ આકુલતા બરદાસ્ત થાય છે ત્યાં સુધી વસ્ત્ર પહેરે છે. ક્યાં સુધી પહેરે છે? બરદાસ્ત થાય છે ત્યાં. નવમી પડીમાં સુધી વસ્ત્ર પહેરે છે, દસમી પડીમાં વસ્ત્રનો અલ્પ ત્યાગ કરે છે, અગિયારમી પડીમાં બહુભાગ ત્યાગ કરે છે, દસમી પડીમાં એક કપડું ઓઢે છે અને લંગોટ પહેરે છે, અગિયારમી પડીમાં એક જ ખાલી હોય છે. શું લખી લખ થઈ ગયા, બે વસ્ત્રો હોય દસમીમાં તો અગિયારમીમાં એક હશે. બસ મુનિ દશા આવી ત્યાં વસ્ત્ર પહેરવાની આકુલતા બરદાસ્ત થઈ શકે, એટલું અલ્પ વસ્ત્ર પહેરવાની આકુલતા પણ બરદાસ્ત થઈ શકે એ પરિસ્થિતિ એ જીવની નથી રહેતી, એ આત્માને નથી રહેતી. ત્યાગ ખાતર ત્યાગ નથી કર્યો, પહેરી શકતા નથી માટે ત્યાગ થયો છે, એવી મુનિ દશા છે. વસ્ત્ર પહેરો તો પણ મુનિ દશારી, અને એમાં વાંધો નહીં તો પ્રશ્ન જ નથી. સ્વતંબરનું જે મુખ્ય દલીલ આ છે કે એમાં આત્મા નામ થઈ ગયું. જેમ શરીર પરદ્રવ છે એમ વસ્ત્ર પરદ્રવ છે. શરીર આત્મા સાથે રહ્યું તો વસ્ત્ર રહી, એમાં બીજો શું વાંધો આવી ગયો? ધ્યાનમાં એકાગ્રતા કરીને કેવળ જ્ઞાન પ્રગટ કરો. પહેલા અંતર નહી, આકુળતા ક્યાંથી શરૂ થાય છે એ ખબર નથી, મુમુક્ષુની ભૂમિકાની ખબર નથી રહેતી. મુમુક્ષુની ભૂમિકામાં પણ આકુળતા પકડતો જીવ થાય એટલે એને એક એક વિકલ્પમાં આકુળતા લાગે. એમાં વસ્ત્રનો વિકલ્પ આવે છે, એમાં ખાવાનો વિકલ્પ આવે છે, એમાં બધા ઉદયના વિકલ્પો આવે છે, જેને સર્વસામાન્ય ઉદય કહેવાય ને, રોજિંદો વ્યવહાર, નાવું ધોવું બધું એમાં આવે છે. બધામાં આકુલતા લાગે, આરામ કરવામાં આકુલતા લાગે, સુવામાં આકુલતા લાગે. નેત્રી તો એવી ચીજ છે ને કે ભાઈ આરામ કરો એટલે જરાક ઠીક રહે શરીરને, એમાં આકુલતા લાગે. કે આત્મા જે વિશ્રામ ધામ છે એને છોડીને બીજો આરામ મળે ક્યાંથી? એમાં સ્થિર થાય તો જ આરામ મળે, બાકી બીજી રીતે આરામ મળવાનો સવાલ નથી. આરામનો વિકલ્પ એ આકુલતા છે. એવો પ્રકાર મુમુક્ષુતામાં આવે છે, ત્યાંથી આકુલતા પકડતો થાય છે. એ બધી વાતો શાસ્ત્રમાં ક્યાંથી મળે? પછી ભલે જ્ઞાન દશા આવી, ભલે પાંચમું ગુણ સ્થાન આવ્યું, એ આકુલતા મંદાકુલતા, ભલે મંદાકુલતા છે, સહન નથી થતી, સહન નથી થતી, સહન નથી, ત્યારે વસ્ત્ર ત્યાગ થાય છે. કુટુંબમાં શું તકલીફ હતી? પુણ્યનો યોગ હોય એને ચક્ર, પુણ્યનો યોગ, જબરજસ્ત પુણ્યનો યોગ, એને કુટુંબમાં ક્લેશ હોય એ કોઈ પ્રકાર જ નથી હોતો. એને બધા ખમા 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 જ કરે. અને એવી રીતે એને એની સેવા થાય કે આપણે કલ્પના ના કરી શકીએ. અત્યારે આપણું જે ગ્રસ્ત જીવન છે ને એ વસ્તુ આખી બહુ જુદી છે. એટલો બધો જબરજસ્ત પુણ્યયોગ હોય છે, એટલી બધી એની સેવા થાય અને એને વિનંતી કરવામાં આવે. એ જ્યારે મુનિ દશા લઈ છે એમ જાહેર કરે ત્યારે કોઈ સહન ન કરી શકે, એનો વિયોગ સહન ન કરી શકે કે અમારે ને તમારે આટલો બધો પ્રેમ, આટલો બધો સંબંધ, આટલો બધો અનુરાગ રસપરસ, અને તમે અમને મૂકીને ચાલ્યા જાઓ અને કોઈ કારણ વગર મૂકીને ચાલ્યા જાઓ. અમારી કોઈ ભૂલ હોય, કોઈ અમારી દોષ હોય, કોઈ અમારા તરફથી તમને ઓછું આવતું હોય કાંઈ, તો બોલો. અને તમારે ઘરમાં રહીને જે કરવું એ કરો, ચાલો. તમને કાંઈ ના નથી, પણ અમારી નજર સામે તો રહ્યો, સહન નથી કરી શકતા એ વિકલ્પ નહીં, સહન નથી કરી શકતા. તમારી વચ્ચે રહેવું અને તમારી સાથેનો ભલે અનુરાગ ભર્યો વ્યવહાર પણ ચલાવવો, એ મારા માટે આકુળતા છે. તમારા માટે ભલે આનંદનો, સુખનો, શાંતિનો, ગમે તે વિષય હોય, મારા માટે એ આકુળતા છે. અને એ આકુળતા મારો આત્મા હવે કોઈ રીતે કોઈ ભોગે સહન કરી શકે એવી પરિસ્થિતિ રહી નથી. મહેરબાની કરીને મને રજા આપો, અને નહીં રજા આપો તો હું તો નીકળી જવાનો, એ નીકળી જવાનો, હું ચાલ્યો જવાનો, એ ચાલ્યો જવાનો. પ્રવચન સારના ત્રીજા અધિકારમાં કુંકુંદ આચાર્ય બહુ સરસ વાત લીધી છે. કોઈ મુનિરાજની સાતાણે એના પરિવાર સાથે કેવો ડાયલોગ કરે છે, ડાયલોગ લીધા છે, મને રજા આપો, હવે તમે મને લોકો દુઃખી દુઃખી થયા વિના રજા આપો. દુઃખી થયા વિના રજા આપો એનો શું છે કે મારી કેવળ જ્ઞાનની સાધનામાં તમે અનુમોદ ના આપો. આજે કાલે કે ગમે ત્યારે તમારે પણ એ જ કર્તવ્ય છે, એને એમ સમજાવે છે. હું તો આજે રસ્તે સંચરું છું, વિચરું છું, પણ ગમે ત્યારે તમારે પણ એ જ રસ્તે આવે છૂટકો છે, તો તમે અત્યારથી એની અનુમોદ ના કરો. અત્યારથી તમે એની અનુમોદ ન પણ કરે, રાગ એવી ચીજ છે, ન પણ કરે. તમે તમારો વિયોગ સહન કરી શકીએ એવી અમારી દશા નથી, તો કે તમારું તમે જાણો, અમે આહેલા નીકળી જાય છે. એ મુનિરાજનું જે નગ્ન રૂપ છે, એ વણ પૂછી જગતમાં જાહેરાત છે કે કાંઈ પુરા નથી, અને એનું મૂળિયું અહીંથી હોય છે, મુમુક્ષુની જ્ઞાનીની ભૂમિકાથી હોય છે. મુનિદશાનો તો ચિતાર બહુ રસિક છે, રસ પડે એવો વિષય છે. શું કહે છે કે આચરણમાં પછી પણ છૂટી જાય છે, અને એ છૂટી જવાના જ છે. ભલે અત્યારે આચરણમાંથી છૂટેલા નથી દેખાતા, પણ જે શ્રદ્ધા જ્ઞાનમાંથી છૂટ્યા છે એ આચરણમાં ટકી શકે એવી પછી કોઈ પરિસ્થિતિ કાળે કરીને રહેવાની નથી, અને એ વાત નિશ્ચિત થઈ ચૂકેલી છે. જ્ઞાની અસ્થિરતાને લીધે બહારના કોઈ આચરણોમાં ઊભા હોય, પરંતુ તે સર્વ આચરણો તિલાંજલિ રૂપ છે. કેવો શબ્દ વાઇબ્રસ બેન છે. જ્ઞાની અસ્થિરતાને લીધે બહારના કોઈ આચરણમાં ઊભા હોય, પરંતુ તે સર્વ આચરણો તિલાંજલિ રૂપ જ છે. એટલે અંતર ત્યાગ તો છે, બાહ્ય ત્યાગ નથી, પણ અંતર ત્યાગ તો છે છે ને છે. મને તેના પ્રત્યેની કોઈ સ્પૃહા નથી, કોઈ વિકલ્પનો અંશ માત્ર મારો નથી. વિકલ્પ નહીં, વિકલ્પનો એક અંશ પણ મારો નથી. મારો નથી એટલે મારા અસ્તિત્વમાં એ થતો નથી. જ્યાં હું છું, જ્યાં હું મારા સ્વરૂપે છું, ત્યાં એનો ઉત્પાદ નથી. એટલે એની ક્ષેત્ર ભિન્નતા લીધી છે. જયચંદજી છાબડાએ સમર અધિકારની શરૂઆતની ત્રણ ગાથા 181-82-83 એમાં એ વાત લીધી છે કે ક્ષેત્ર ભિન્નતા છે. આધાર આધેશ સંબંધ ખલાસ થયો છે. ગાથા ઉપાડી છે કુંદકુંદાચાર્યનો આધાર આધેશ સંબંધથી. આધાર આધારે સંબંધ ખલાસ થઈ ગયો છે. રાગના આધારે જ્ઞાન નથી, જ્ઞાનના આધારે રાગ નથી. મારા ક્ષેત્રમાં જ્ઞાન પાકે છે, મારા ક્ષેત્રમાં આનંદ પાકે છે, મારા ક્ષેત્રમાં સુખ શાંતિ પાકે છે, મારા ગુણનો વિપાક આવે છે. મારા ક્ષેત્રમાં હવે રાગનો પાક નથી. કોઈ વિકલ્પનો અંશ માત્ર મારો નથી. સ્વરૂપના ગુણ પર્યાયના વિચારોમાં રેખાવું જો લીધું છે, પોતાના નિજ સ્વરૂપના નિજ પરમાત્માના ગુણ પર્યાયોમાં ગુણ પર્યાય એની સમૃદ્ધિ છે, ગુણ પર્યાયથી સંપન્ન છે પોતાના ગુણ પર્યાય, અનંત ગુણો અને એની અધ્યાત્મ પર્યાયો પૂરી નહીં, રાગવાડી નહીં, એ તો સંપત્તિ છે આત્માને. તો કે એના વિકલ્પ વિચારો મારો પામું તે પણ પોસાતો નથી. એનો એક બહુ સરસ દ્રષ્ટાંત છે કે કોઈ માણસ શ્રીમંત છે, ઘણી સંપત્તિ છે, પણ જો રોજ ઉઠીને ગણ્યા કરે ને તો બહુ આકુલતા થાય. ઘણી સંપત્તિ હોય, અઢળક સંપત્તિ હોય, એટલે વેચાયેલી તો હોય જ, કોઈ ઉઘરાણીમાં, કોઈને વ્યાજે આપ્યો હોય, કોઈ માલમાં, કોઈ પ્રોપર્ટીમાં, કોઈ દાગીનાઓમાં, કોઈ કોઈ રીતે, કોઈ કોઈ રીતે, અનેક રીતે વેચાયેલી હોય. કોઈ ઇન્ડસ્ટ્રીમાં, કોઈ વેપાર ધંધામાં અનેક વ્યવસાયો ચાલતા હોય. હવે જો રોજ ઉઠીને ગણ્યા કરે ને તો એની આકુલતાનો પાર ન રહે, અને અભેદ ભાવે એને ભોગવા કરે ને તો એનો આનંદ એને મળે. એ અભેદ ભાવે ભોગવે તો એને કલ્પિત સુખ પણ એનું મળે, પણ જો એ અભેદ ભાવે ન ભોગવે ને એને ગીણા કરે ને તો એ કલ્પિત સુખ જાય એનું. બીજો દ્રષ્ટાંત, તમે 50 લાખનો હીરાનો હાર લીધો, કેવો કે મુંબઈની બજારમાં પણ એની જોડ ન જડે, બેજોડ અજોડ. હા, 50 લાખનો દાગીનો તો એકાદો જ હોય એમ, એને કેમ કે એને લેવાવાળા તો ક્યારેક જ કોક આવે. એટલે એ ઝવેરી તૈયાર કરાવતો હોય ને ત્યારથી એના ગ્રાહકો જે મોટા મોટા હોય ને એને ઇન્ફોર્મેશન આપી દે, ભાઈ એક બહુ સારી ચીજ તૈયાર થાય છે 50-1 લાખ આસપાસ, તમારા સિવાય કોઈનું ગજુ નથી, બધાને એમ જ કહે, ભલે 5-10 જણા હોય, તમારા સિવાય કોઈનું ગજુ નથી, તૈયાર થશે એટલે જોવા બોલાવીશ. જોવે ત્યારે ખૂબ ચિકાસ કરે, કેમ કે 50 લાખ રૂપિયા જેવી રકમ દેવાની છે, ઘણી ચિકાસ કરે. ભાઈ મારે બીજા એક બે ઝવેરીને બતાવો, ખુશીથી બતાવો, તમને ગેરેન્ટેડ વસ્તુ છે, આપણે તમારે એકની 4 જગ્યાએ બતાવો, પસંદગી તમારી, ભાવ મારો. તમને ક્યાંય કોઈ જોડ મળશે નહીં, તમને એમ લાગશે આમાં મારા સિવાય ક્યાંય નથી આ ચીજ, કોઈને કોઈ મેં પહેરી છે એવી કોઈ પહેરી નથી મુંબઈમાં. હા, યુનિક ચીજ. હા, અને એવી માણસને એવી હોશ હોય છે, મારા જેવું કોઈનું ન હોવું જોઈએ, મારા જેવું કોઈનું ન થવું જોઈએ, હા સૌથી સારામાં સારું મારું હોવું જોઈએ. આ તો જીવની બધાની ઈચ્છા છે, કેમ કે ઉર્ધતા નામનો ગુણ છે, એટલે ઉર્ધ રહેવા જ માગે છે, આગળ રહેવા જ માગે છે. પછી પહેર્યા પછી એનું જે એને ખુશી હોય એમાં જો એ ચિકાસના વાળા પરિણામો થાય ને, આની અંદર તો આટલા હીરા છે, નાની અંદર તો આટલા પૈસા, હમણાં આટલું હોનું હમણાં નથી, કારીગર આટલા દિવસો કારીગરને લાગ્યા ને 6 મહિના તો એને તૈયાર થતા લાગ્યા ને, હું 6 મહિનાની તો આટલી મજૂરી ચૂકવેલી છે, અને ઓલા એ બધું ગણાવ્યું હોય કે આને ઘાટ ઘડતા 6 મહિના લાગે ને 6 મહિનાની મજૂરી આટલી લાગે, કેમ કે આ કારીગર પાછા સામાન્ય નથી હોતા. એ બધી વાત એને કરી, પણ એ બધી વાત જો એ સ્મરણમાં લેવા જાય ને વિકલ્પમાં લેવા જાય ને તો એને પહેરવાનો આનંદ વિયો જાય, આનંદનો ઉપયોગ છૂટી જાય. એવું આમાં છે કે આત્માની ગુણ સંપત્તિના વિચારને વિકલ્પમાં રોકાય તો આકુલતા થાય, અને અભેદ ભાવે એનો અનુભવ કરે તો એને આનંદ મળે. એ સમજાય એવી વાત છે. યથાર્થ વિચાર કરે તો સમજાય એવી વાત છે. નહીંતર એમ થાય કે આત્માના વિકલ્પમાં તો શાંતિ હોય, આત્મામાં અનંત શાંતિ છે, એનો વિકલ્પ કરે તો શાંતિ આવે છે, પણ એ શાંતિ નથી. એ વિકલ્પ છે એ શાંતિ નથી, એ તો તીવ્ર અશાંતિની અપેક્ષા એને શાંતિ કહે છે. બાકી એ પણ આકૃતા છે. તે પણ પોસાતું નથી. શું એવા વિચારોમાં રોકાવું તે પણ પોસાતું નથી એમ કે છે. પોષણને ના પરિણામને રુચિ સાથે સંબંધ છે. ભાવભાષણ પછી સ્વરૂપની એવી અનન્ય રુચિ ઉત્પન્ન થાય છે, એવી અનન્ય રુચિ ઉત્પન્ન થાય છે કે સ્વરૂપથી અન્યપણે પરિણામ રહીએ એ રુચિને ન પોસાય. તો કે બીજા વિકલ્પો તો ગયા, સંસારના વિકલ્પો તો ગયા, વેપાર ધંધાના કુટુંબ પરિવારના તો વિકલ્પો ગયા, બીજા ત્રીજા શુભભાવના વિકલ્પો ગયા, સાધારણ શુભભાવોના વિકલ્પો ગયા, શાસ્ત્ર વાંચી પૂજા કરવીને એ વિકલ્પો ગયા. હવે ધ્યાનમાં એક સ્વરૂપનો વિકલ્પ રહ્યો, એ પણ આડો આવે છે, એ પણ આકુલતાજનક છે. એ વિશે અમૃતચંદ્ર આચાર્ય 144 ગાથાને ટીકામાં લીધું છે કે નિશ્ચય એના પક્ષમાં આવ્યો અને નિશ્ચય સ્વરૂપના વિકલ્પો કરે છે. એ પણ આકુલતાને ઉપજાવનારી બુદ્ધિઓ છે એમ લીધું છે. બુદ્ધિઓ શબ્દ વાપરે છે કેમ કે હજી એકત્વ બુદ્ધિ મટી નથી, માટે બુદ્ધિ બુદ્ધિ ગઈ, એકત્વ બુદ્ધિ નથી ગઈ. જો એકત્વ છોડાવું છે. બીજું કે આત્માનું સ્વરૂપ એક એવો પરમ પદાર્થ છે કે જેની નિર્વિકલ્પ મહિમા પાસે વિકલ્પનો મહિમા, એ મહિમા નથી આકુળતા છે. વિકલ્પનો મહિમા તે મહિમા, ભાષાનો મહિમા તો મહિમા નથી, શબ્દોનો મહિમા તો મહિમા નથી, પણ વિકલ્પનો મહિમા એ પણ મહિમા નથી. એવો નિર્વિકલ્પ સ્વરૂપનો નિર્વિકલ્પ મહિમા તે શુદ્ધો ઉપયોગ છે, તે સ્વાનુભવ છે અને તે જ સમય દર્શન છે. એમ ત્યાં સંજ્ઞા એટલે નામ આપવાની વાત કરી છે. ત્યારે અમે નામ આપીએ, નિર્વિકલ્પ થાય ત્યારે અમે નામ આપીએ કે આને સમ્ય જ્ઞાન થયું અને આને સમ્યક દર્શન થયું. ત્યાં સુધી નહીં આપીએ. ત્યાં સુધી ભલે ઘણી દશા સારી હોય તો નામ નહીં આપીએ એમ કે છે. એ રીતે સ્પૃહાના વિષયમાં છેલ્લી હદની સ્પષ્ટતા, એક વિકલ્પના અંશની પણ સ્પૃહા નથી, જ્ઞાનીને એ સ્પષ્ટતા કરી દીધી 390માં. પ્રશ્ન 391. શું જ્ઞાનીને મારે આત્મા જોઈએ છે એવો વિકલ્પ પણ નથી? વિકલ્પ છે પણ કઈ જાતનો છે એ નક્કી કરવાનો છે. વિકલ્પ બે જાતના છે, એક એકત્વ બુદ્ધિ એ થતો અને એક એકલ્પ બુદ્ધિ છૂટા પછી થતો. નહીં તો જ્ઞાની જ્ઞાની થયા પછી કેવળ જ્ઞાનીની જેમ નિર્વિકલ્પ જ રહે એવું તો નથી. વિકલ્પ છે એમાં આત્મા જોઈએ છે એવો વિકલ્પ આવે, પણ એકત્વ બુદ્ધિ એ ન આવે. બીજું કે આત્મા કોઈ પરપદાર્થ નથી, આત્મા કોઈ પરપદાર્થ નથી કે મારે જી ચી જોઈએ છીએ એ તો હું જ છું. પછી જોઈએ છીએ એ વિકલ્પ ભેદબુદ્ધિ એ ત્યાં નથી. જ્યાં સુધી સ્વરૂપ સ્વયં છે એવો અનુભવ નથી, એવું ભાષ્યું નથી ત્યાં સુધી ભેદ બુદ્ધિ એ જીવ વિકલ્પ કરે છે કે મારા હાથમાં જોઈએ છે, મારા હાથમાં જોઈએ છે, મારા આત્મા સિવાય કાંઈ જોઈતું નથી, મારા આત્મા સિવાય કાંઈ જોઈતું નથી, એ મુમુક્ષુ કરે છે. તો મુમુક્ષુ એમ કરે છે તો જ્ઞાની એવું નથી કરતા કે એવો વિકલ્પ નથી એમને? તો કદાચ ભાષા પણ આવે, બોલે પણ ખરા, પણ ફેર ઘણો છે એમાં, એમાં ઘણો ફેર છે. એના કરતા સ્થૂળ ભાષા આવે. મને તાવ આવ્યો છે એમ કેલ્યો, તાવ કોને આવ્યો છે? આત્માને આવ્યો છે. દુર્વિક્ષ યોગ્ય નથી. એટલે વિકલ્પ આવે કે ન આવે, તો કે આવે તો કેવી રીતે આવે એ સમજી લો, ન પણ આવે ને આવે પણ. જ્ઞાનીને મારે આત્મા જોઈએ છે એવો વિકલ્પ નથી એમ પ્રશ્ન પૂછ્યો છે. સમાધાન કે જ્ઞાનીને કોઈ પણ જાતનો આને શરીરનો સંયોગનો કોઈ પણ જાતનો એકત્વ બુદ્ધિનો વિકલ્પ રહેતો નથી. ગુરુદેવ એકવાર બહુ સરસ દ્રષ્ટાંત લીધો હતો, જરા રમૂજી દ્રષ્ટાંત છે. દીકરાને ત્યાં દીકરો થયો હોય અને જ્ઞાની એને ખોળામાં બેસીને રમાડતા હોય, ઓહો આ તો અસલ મારા જેવો છે એમ કે શું, અને નખ શીખ અણસાર આવે ને. ઘણી વાર દીકરામાં ન હોય ને દીકરાને દીકરામાં અણસાર આવે, હો એવું બને. અરે એવી તો મસાળી બને છે, દાદાનો અણસાર આવે, છોકરીને છોકરો થાય, હું કેમ ખોડામાં બેસીને રમાડે પ્યારથી પ્રેમથી રમાડે. હા ભવડાયો તું તો ભાઈ અસલ મારા જેવો છું, આ નખ શીખ બધું, નાક બાક બધું, હા બધું બધું આંખું વાંખું બધું મારા જેવી છે. આને તો એક્શન કરતા જાય ગુરુદેવ, ઉદાહરણમાં એવા હશે. ગુરુદેવ તો શું છે, કુટુંબ સાથે રહ્યા નથી. આમ કે આમ ખોળામ બેહાડે, આમ બોલે, આમ બોલે, આમ કરે, આમ કરે, એમ કરીને એક્શન કરતા જાય. શું બધાને બહુ હસવું આવતું પ્રવચનમાં. પણ એ એટલા માટે કહેતા કે જો આવો વિકલ્પ હોય, આવી ચેષ્ટા હોય તો ભ્રાંતિમાં ન પડે લોકો, ભ્રાંતિમાં પડી જાય લોકો. એક પુરથી એમ કે ધ્યાનમાં બેસે એને સ્વરૂપનો વિકલ્પ થતો નથી. સૂક્ષ્મમાં સૂક્ષ્મ નિજ પરમાત્મા સ્વરૂપનો વિકલ્પ થતો નથી. બીજી પુરથી એમ કે છોકરાના છોકરાને આવી રીતે પ્યારથી રમાડે, ક્યાંનો ક્યાં, બીજી પેઢીએ, ત્રીજી પેઢીએ, ઠીક ઉદય ભાવ છે. ક્યારેક એવો ઉદય આવે, સીતાજી તો પત્ની પર સાધન હતા અને ગામના માણસો તો પારતા હતા, એટલે તો લોકસંજ્ઞામાં વાત ન ગઈ, વાત્સલ્ય કેમ ન આવ્યું એમને? એમને વાત્સલ્ય આવવું જોઈતું હતું, લોકસંગ નથી શું કરવા તમે એમને? એને સીતાજીને વૈધા તો નહીં, કાઢી મૂક્યા અને તે પણ માયાચાર કરીને કાઢી મૂક્યા. કીધું નહીં કે હું તને છોડી, તને મૂકવાનું કહી દીધું છે કે તને પાન છોડીને આવજે. એ વાત ખાનગી રહે, પેટમાં રાખે. આટલું બધું જ્ઞાની કરે, લોકોને મુખ્ય કરે, સાધર્મીને ગૌણ કરે, સાધર્મી સાથે માયાચાર કરે અને એનો ત્યાગ કરે, એ આખરી વાત લાગે. સીતાજી રામચંદ્રજીને ઓળખતા હતા, કાંઈ ફેર નથી એનામાં. ભલે મારો ત્યાગ કર્યો, એના હૃદયમાં મારું જે સ્થાન છે એ એમનેમ જ છે અને મારા હૃદયમાં પણ એનું સ્થાન અત્યારે એમનેમ જ છે. હજુ એમનો પ્રેમ હતો, રાગ હોત તો દ્વેષ થયા વગર રહેત નહીં. તો એ તો જ્ઞાની હતા, એ કંઈ સંભળાવી દેત, આ તો તમે લોકસંજ્ઞામાં આવી ગયા ને તમારો ધર્મ છૂટી ગયો ને તમારું આમ થઈ ગયું ને તમારું તેમ થઈ ગયું, કાંઈ નહીં. કેટલો પ્રેમ છે, છોકરાની જે જવાબ આપ્યો છે કે ઉદયમાં એવો વિકલ્પ હતો, એમાં બીજો તર્ક કરવા જેવો નથી. રામચંદ્રજી જ્ઞાની હતા કે નહીં તર્ક કરવા જેવો નથી. ભલે વાત્સલ્યનો વિકલ્પ ન આવ્યો, ભલે સમાજનો વિકલ્પ આવ્યો, લોકસંજ્ઞાનો તર્ક કરવા જેવો નથી, વાત્સલ્યનો તર્ક કરવા જેવો નથી. ક્યારે કોઈ પણ વિકલ્પ આવી શકે છે એવો જવાબ આપ્યો છું. બોલો. દેખાય છે તમને રામચંદ્રજી ના એ વિકલ્પ થી પણ એ ભિન્ન છે. ભિન્ન છે એટલે શું? એ સ્વતંત્ર આવ્યો છે, મારે લઈને નથી આવ્યો, મારા કારણે નથી આવ્યો, એ સ્વતંત્ર આવ્યો છે. વિકલ્પ વિકલ્પનું જાણે હું આત્માને સંભાળીને બેઠો છું, મારા કારણે નથી આવ્યો. કૃપાળુ લખે છે, મન એની ઈચ્છા પ્રમાણે કામ કરે છે, ચિત્ત એની ઈચ્છા પ્રમાણે કામ કરે છે, એમ લખે છે કે નથી લખતા? એનો અર્થ શું? કે અમે ભિન્ન પડ્યા છીએ, અમારે લેવા દેવા નથી. જેમ બે ભાઈ છે છૂટા પડી જાય, જયારે અમે વેચી લઈએ તો ભાઈ તમારો ભાઈ તો જુગારમાં પૈસા વેડફે છે, તો કે એ જાણે એની ઈચ્છા પ્રમાણે ચાલે, સ્વતંત્ર છે, મારે કાંઈ લેવા દેવા નથી, હું એને કાંઈ કહી શકું એમ નથી, અને કહું તો સાંભળે એમ નથી. વાત પૂરી થઈ ગઈ, અમે છૂટા થઈ ગયા. એનો છેડો ફાડ્યો છે, ભિન્ન થયા છે એટલે એનો અર્થ શું? છેડો ફાડી નાખ્યો છે. વિકલ્પ વિકલ્પ સાથે વર્તે જવાનું. અમારો આત્મા આત્મભાવે વર્તે છે, એ સિવાય અમને બીજી કાંઈ જરૂર નથી. અમારો આત્મા આત્મભાવે વર્તે છે, વાત અમે અહીંયા અમારું ઘર સંભાળીને બેઠા છે. વિકલ્પ વિકલ્પને જવા દો, વિકલ્પને વિકલ્પની રીતે હાલવા દો. કરવો નથી માટે મટાડવો નથી. મટાડવાની બુદ્ધિ થાય અને કરતા બુદ્ધિ થયા વગર રહે નહીં, આ એક અલૌકિક ન્યાય છે. કરવો નથી એ ન્યાય તો બધા સમજે, કેમ કે એ તો કરવા જેવો નથી માટે કરવો નથી, પણ મટાડવા જેવો છે છતાં મટાડવો નથી એ ન્યાય સમજવા જેવો છે. ફરીથી, કરવો નથી માટે કરતા ન થવું એ તો સહેલાથી સમજાય એવું છે, પણ મટાડવા જેવો છે છતાં મટાડવો નથી એ ન્યાય અલૌકિક છે અને એ સમજવા જેવો છે. આ જગ્યાએ જ્ઞાની ઉપાય, નહીતર જે મટાડતો એટલે એને હરણ કરનારો, એનો નાશ કરનારો, હરતા કરતા નથી તે હરતા નથી, ને હરતા નથી તે કરતા નથી. જેમ કરતા નથી તે હરતા નથી, એમ હરતા નથી તે કરતા નથી. આવું જે જ્ઞાનીનું અટપટું સ્વરૂપ, એ આશ્ચર્યકારી છે. એટલે સમય સારાદી ગ્રંથોમાં એ બધી વાતો બહુ ડિફરન્ટ એંગલથી, જુદા જુદા દ્રષ્ટિકોણથી બહુ સમજાવવાનો પ્રકાર ચાલ્યો છે, એટલે ગ્રંથ વિસ્તાર થયો છે. બહુ જ પ્રકારે એ સમજાયું છે. કોઈ એનો આધાર લઈને સ્વચ્છંદ કરે એ તો એ વાત ઘણી અનિષ્ટ છે અને ઘણી નુકસાનકારક છે, પણ આ તો સમજવા માટે વાત છે. અને જ્યાં સુધી એવું ન સમજી શકે ત્યાં સુધી જ્ઞાનીને ઓળખી ન શકે, અને પહેલા સંકેતમાં ન આવે તો પછી આગળનો કોઈ વિચાર કરવાની વાત રહેતી નથી. હરતા મને હરણ કરને વાલા, લેદાને વાલા, નાશ કરને વાલા, मैं करता हरता नहीं ऐसा नहीं बोलते, तो मैं करता भी नहीं और मैं नाश करने वाला भी नहीं, दोनों बात आ गई उसमें। एवं ध्येय उपादेय विवेक मात्र, કે હે ઉપાદેયને રાગ કહેવો કે વિવેક કહેવો, કેમ કે એમાં વિકલ્પ છે, હા આદરવા યોગ્ય છે, ગ્રહણ કરવા યોગ્ય છે, આ છોડવા યોગ્ય છે, ત્યાગ કરવા યોગ્ય છે, એમાં વિકલ્પ છે, તો એને રાગ કહેવો કે વિવેક કહેવો? તો કે એ વિકલ્પનો અભાવ કરવા બાજુ લઈ જનારો પુરુષાર્થ હોય ત્યાં વિવેક છે, અને એવા જ વિકલ્પમાં રોકાનારો હોય તો ત્યાં રાગ છે। આનો ફેંસલો કોણ કરે? આ રાગ છે કે વિકલ્પ છે એનો ફેંસલો કોણ કરે? પહેલી ડાયરીમાં એક વાત છે એ વિષય ઉપર બોલતો, મને નંબર તો યાદ નથી રહ્યો, પણ 130-140 ની વચ્ચે છે ને, નથી ને તમારી નથી લેવાના, બહુ સારું એમાં અત્યારે વાંચું છું, મને ઘણી વાર નવાઈ લાગે છે કે આ બધું ક્યાંથી ઉગેલું, આ તો લગભગ 40-41 વર્ષ પહેલા લખાયેલું છે, સાલ તો હમણાં બધાને આપીશ, ફરીને લખ્યું એટલે એની સાલ આપીશ, હું લખાયેલું છું તો 40-41 વર્ષ પહેલા। પહેલા તો નહોતા બતાવતા, પણ હવે બધું છાપવાની તૈયારી થઈ છે એટલે ખુલ્લું કરી નાખ્યું। સાધક દશામાં હે ઉપાદેયનો વિવેક સમ્યક પ્રકારે થાય છે, માટે એને જ્ઞાન કહેવાય છે। સાધક દશામાં શું ગ્રહણ કરવા યોગ્ય છે, શું છોડવા યોગ્ય છે, એનો વિવેક યથાર્થ પ્રકારે થાય છે। ટાઈમ થઈ ગયો છે, થોડું લઈ લઈએ છે। તેમાં હેય તત્વની અથવા પરતત્વની હેયતા અને નિજ સ્વરૂપની ઉપાદેયતાનું ગાઢપણું થતું જાય છે, પછી ગમે તબક્કાનો વિવેક હોય। શું ઊંડાણ છે હેય ઉપાદેય જ્ઞાનનો? કે પરતત્વની હેયતા અને નિજ સ્વરૂપની ઉપાદેયતા એવું જે વલણ છે એની ગાઢતા થતી જાય છે જ્ઞાનમાં, જે વિવેક કરે છે એને લઈને, એટલા માટે રાગ નથી। જેના પરિણામ સ્વરૂપે એટલે ફળ સ્વરૂપે રિઝલ્ટેડ પોઝિશન એ આવે છે, સાધક નિર્વિકલ્પ નિજ અમૃત રસને પીએ છે, એના પરિણામ સ્વરૂપે જ્ઞાની પોતાના નિર્વિકલ્પ રસને પીએ છે। નિર્વિકલ્પ રસને પીએ ત્યારે શું થાય છે કે હે ઉપાદેયનો વિકલ્પ ગયો, છૂટ્યો, એ વિકલ્પ પણ છૂટ્યો, ત્યારે નિર્વિકલ્પ રસને પીએ છે। જ્યાં હે ઉપાદેયનું દ્વંદ્વ નથી, જ્યાં નિર્વિકલ્પ રસને પીએ છે ત્યાં હે અને ઉપાદેય એવું બે વાત નથી, નિર્વિકલ્પ વિકલ્પ નથી, દ્વંદ્વ નથી એટલે વિકલ્પ નથી, આમ પ્રયોજનની સિદ્ધિ છે। જે વિવેકના પરિણામ સ્વરૂપે ફળ સ્વરૂપે નિર્વિકલ્પ દશા ઉત્પન્ન થાય એવા પ્રયોજનની સિદ્ધિ છે
તે માટે પ્રયોજનના તીખા તીક્ષ્ણ સૂક્ષ્મ દ્રષ્ટિકોણથી હે ઉપાધિની વહેંચણી કારણરૂપ છે. એવી પ્રયોજનની સિદ્ધિ માટે પ્રયોજનનું હે ઉપાધિનું તીક્ષ્ણ અને સૂક્ષ્મપણે વહેંચણી થાય એ કારણ છે અને નિર્વિકલ્પ થવું તે કાર્ય છે, માટે એ જ્ઞાન છે, રાગ નથી. નહીતર તો વિકલ્પ છે, શા માટે એને જ્ઞાન કહેતો અને રાગ કહેતા નથી? તો રાગ કોને છે કે એમાં ગ્રહણ ત્યાગમાં રોકાઈ ગયો એના માટે, અને નિર્વિકલ્પ ન થયો એના માટે. નિર્વિકલ્પ કેમ ન થયો કે જે સ્વતત્વની ઉપાદેયતાને અવગાઢતા નહોતો કરતો, વિકલ્પ વખતે પણ એની અવગાઢતા નહોતી થતી માટે, અને પરની ગાઢતા તૂટતી નહોતી માટે. એવી જે અંતર પરિણમનની સૂક્ષ્મતા છે એ સૂક્ષ્મતાને બતાવવા માટે એ જ્ઞાન છે ને રાગ નથી એમ કહેવું પડે છે, એ વિવેક છે પણ રાગ નથી એમ કહેવું પડે. એ થોડું એલોબરેટ કરવું છે અને સૂક્ષ્મ સંક્ષેપ પણ આવ્યું છે, હવે થોડું એલોબરેટ કરવું છે. વિવેક છે એટલે જ્ઞાનીને અસ્થિરતામાં ઊભા છે ત્યાં સુધી, વિકલ્પમાં ઊભા છે જ્યાં સુધી, અસ્થિરતાના વિકલ્પમાં ઊભા છે ત્યાં સુધી આકુલતા છે, પણ જ્યાં પરિણતિ આત્મા તરફ ગઈ ત્યાં વિકલ્પ નથી. એ વખતે પરિણતિમાં તો વિકલ્પ નથી એમ કહેવું છે. વિસ્તાર છે લઈશું કાલે, અહીં સુધી રાખીશું. 3 સંજોગોનો આશય લઈશું. પોતાનું પરિપૂર્ણ સ્વરૂપ અભેદ ભાવે અનુભવ ગોચર રહે છે. જ્યાં સ્વરૂપની પૂર્ણતા અનુભવાય ત્યાં તુષ્ટપણું હોય છે, કોમા પરિતૃપ્તપણું હોય છે. તેથી આત્માને સ્ફુરા થતી નથી. સ્ફુરાનો વિકલ્પ દેખાય છે, આગળ એક શબ્દ મળ્યો ત્યાં સ્પૃહાનો વિકલ્પ દેખાય છે, તે આત્માનો નથી. તે પરને પડથી જાય છે. એવી જે દ્રષ્ટિ તે દ્રવની દ્રષ્ટિ હોવાથી सम्यक दृष्टि छे। એવું સમજાવવાનો અહીંયા આશય છે।
સકલ